તારીખ 2/7/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 967 અને 968 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 577
પોતાને પરથી ભિન્ન જાણે તો પોતાના આશ્રયે સંવળ નિર્જરાળ દર્શન જ્ઞાન ચારિત્રનો ઉપાય કરે. સ્વપરનું શ્રદ્ધાન થતા પોતે સ્વ છે, પોતે નાયક સ્વરૂપે સ્વ છે, બાકી બધું નાયક સિવાયનું જેટલું કાંઈ છે તે બધું પર છે. એનું શ્રદ્ધાન થતા પોતાથી પોતાને પરથી ભિન્ન જાણે, પોતાના નાયક સ્વરૂપને પરથી ભિન્ન જાણે, પોતે પોતાના નાયકપણે વ્યાપી વ્યાપક ભાવે રહેલો છે અને પોતાનું વ્યાપવું પોતાના સ્વરૂપથી આગળ, પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય પોતાનું વ્યાપવું અનુભવ ગોચર થતો નથી. ભાષા વિકલ્પના આત્માના નિમિત્તે જણાય છે તો પણ ભાષામાં આત્મા વ્યાપતો અનુભવ ગોચર થતો નથી. પણ પરથી ભિન્ન જાણે તો પોતાના આશ્રયે સંવર નિર્જરારૂપ દર્શન જ્ઞાન ચારિત્રનો ઉપાય કરે. પોતાના આશ્રયે પોતાનું દર્શન કરે, પોતાના આશ્રયે પોતાનું જ્ઞાન કરે, પોતાના આશ્રયે સૌ સ્થિરતા કરે, પરિણામની એકાગ્રતા કરે કે જે દર્શન જ્ઞાન ચારિત્ર છે તે સંવર નિર્જરારૂપ છે, એ આત્મશુદ્ધિરૂપ પરિણામ છે અને આત્માની શુદ્ધિના વૃદ્ધિરૂપ પરિણામ પણ છે. સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. જો પરથી ભિન્ન જાણે તો પોતાનો આશ્રય કરે, એમ કેમ કહ્યું કે અનાદિથી જીવને પરાશ્રય સ્વપણે છે. પરાશ્રય છે એમ તો જ્ઞાની કહે છે, એ તો પરનો આશ્રય કરે છે, એ સ્વ આશ્રય જ કરે છે, પણ માનીને જ કરે છે. આ પરિસ્થિતિ છે, ઉલટી પરિસ્થિતિ છે, જીવને પરિભ્રમણમાં રખડાવનારી પરિસ્થિતિ છે. તેથી પરનું ભિન્નપણાનું શ્રદ્ધાન થતા, પરને ભિન્નપણે જાણતા, તેનો આશ્રય છોડે અને પોતાનો આશ્રય કરે. ભેદ જ્ઞાન છે એ પરનો આશ્રય મટી અને સ્વ આશ્રય કરવાની એક પ્રક્રિયા છે, પ્રયોગાત્મક પ્રક્રિયા છે કે જે પ્રક્રિયા દ્વારા સ્વ આશ્રય છૂટે છે, સ્વ આશ્રય મટે છે, પરાશ્રય મટે છે અને સ્વ આશ્રય થાય છે. આ એક જ પ્રક્રિયા એવી છે કે જેના દ્વારા આશ્રય સ્થાન બદલાય છે. જે અનાદિની પરમા સ્વપણાની સ્થાપના કરી છે અને એવું જે અનાદિનું પોતાનું પરમા સ્થાપત્ય છે એને ઉથલાવવાની આ ક્રિયા છે, એને ઉથલાવવાની ક્રિયા છે. એ એવું દ્રઢ થયેલું છે કે પ્રાય જીવને એવું અભિપ્રાય છે, નિશ્ચય છે કે જો પર સંયોગ ન હોય તો મારું શું થાય, હું કોના આધારે ટકું, હું કોના આધારે નભું અને મારું શું થઈ જાય. એટલે પોતાનું જીવન ને પોતાનું અસ્તિત્વ એકાંતે પરના આધારે છે એવી એને સજ્જડ સ્થાપના કરી છે. પર પદાર્થની સાથે એને એવી આશ્રય એવો લીધો છે કે એ આશ્રય છોડતા એને મરણ તુલ્ય દુઃખ થાય. આશ્રય છૂટતા પણ મરણ તુલ્ય દુઃખ છે કે નહીં? એ શરીરનો આશ્રય છે કે આ શરીર સ્વરૂપે હું છું અને શરીરનો નાશ થતા મારો જ નાશ, સર્વાંશે મારો નાશ છે. શરીરનો સંયોગ છૂટતા બીજા સંયોગો છે એ પણ છૂટી જાય છે. તેથી શરીર છૂટતા બધું છૂટ્યું એમ એ માને છે. દુઃખી થાય અને દુઃખી થાય છે તો કેટલું દુઃખ થાય છે કે જીવનમાં કદી જેટલું દુઃખ નથી થતું એટલું દુઃખ એને ત્યારે અનુભવ ગોચર થાય છે. મોટો હુમલો આવે છે એમાં બહુ ખાસ કરીને પક્ષઘાત જેવા દર્દનો હુમલો આવે છે ત્યારે પક્ષઘાતના દર્દીને લગભગ રડતા જોવામાં આવે છે. માનસિક અસર બહુ થાય છે એમ કે એ હુમલો છે ઓચિંતો આવે છે. માણસ હાલતો ચાલતો ખાતો પીતો તંદુરસ્ત દેખાતો હોય અને એકદમ અપંગ થઈને પથારી વર્ષ થઈ જાય છે. એને શાન ભાન વિચાર બુદ્ધ શુદ્ધ બુદ્ધ રહે છે પણ હાથ પગ ઉપરનો કંટ્રોલ જાય છે અને બીજું એને બીજી ભીતિ લાગે છે મૃત્યુની કે જો આ હાથ પગ મારું મારી ઈચ્છા પ્રમાણે વર્તતા નથી તો પછી શરીર તો ખલાસ, શરીરનો કાબુ નથી રહ્યો, શરીર પડી જશે. એ દર્દીઓ લગભગ રડતા જોવામાં આવે છે કેમ કે અંદરમાં દુઃખ ઘણું થઈ જાય છે. કોઈ ખબર પૂછવા આવે તો માંડે રડવા, કેમ છે તમને એમ પૂછે એટલે જાય હાથમાંથી પાણી ધડાધડ, આમ થઈ ગયું મને, આમ થઈ ગયું એને થઈ ગયું છે નહીં, શરીરને થયું છે આત્માને થયું નથી. આત્મા એવો ને એવો વધ્યા ઘટ્યા વિનાનો અનંત શક્તિ અને સામર્થ્ય, અનંત જ્ઞાન અને અનંત સુખથી જેવું ભરપૂર તત્વ છે એવું બરાબર છે, એમાં કાંઈ ફેર નથી. પણ એને ભૂલ્યો છે, પોતાની શક્તિને વિસરી ગયો છે. ખોટી વાત છે, શરીરે સુખી હોય અનેક વાતે દુઃખી જોવામાં આવે છે. બધા ઊંધા પલાખા શીખ્યો છે. શરીરે સુખી હોય અને ખાવા પીવાના ઠેકાણા ન હોય, શરીરે સુખી હોય અને બીજી પાર વગરની ઉપાધિ ઉભી થઈ હોય, હે ક્યાંય એને હક પડતું ન હોય. ભિન્ન જાણવાનું જે કઈ કારણ છે, સ્વ પરનું શ્રદ્ધાન કરતા ભિન્ન જાણવાનું એટલા માટે છે કે પોતાના હિતનો ઉપાય કરે, એટલે કે સમર નિર્જરાનો ઉપાય કરે અને પોતાથી ભિન્ન પરદ્રવ્યો છે એમ શ્રદ્ધાન થતા પરને લક્ષે પુણ્ય પાપ આશ્રવ બંધ થાય છે તેને છોડવાનું શ્રદ્ધાન થાય. પેલો બોલ ઉપાધિ નો લીધો છે. સંવર નિર્જરા ઉપાધિ છે, જે સંવર નિર્જરા દર્શન જ્ઞાન ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે તે ઉપાધિ છે, તેનો ઉપાય કરે અને पर पदार्थ भिन्न छे पर थी हूँ भिन्न छो एम प्रदान थता जे पर ने लक्ष्य पुण्य पाप ने आश्रय बंद थता था तेने छोड़वानु श्रद्धान थाय छे इमा हे पण आवे छे पण ज्ञानी ने थाय छे पुण्य पाप तो हे बुद्धि ए थाय छे उपाधि बुद्धि ए ज्ञानी ने पुण्य पाप ना परिणाम होय सके नहीं उपाधि बुद्धि ए होय तो ए ज्ञानी होय सके नहीं ए सीधी बात छे हे बुद्धि ए छे केम के एनी श्रद्धा उठी गई छे आ पुण्य थी धर्म थशे आ पुण्य ना फल मां सुख थशे ए श्रद्धा एने नथी श्रद्धा नथी એટલે ખલાસ માણસ નથી કહેતા અમારી શ્રદ્ધા નથી આ વાતમાં હવે અમારી શ્રદ્ધા નથી પોતાને પરથી ભિન્ન જાણતા પોતાના હિતને અર્થે પ્રવર્તે પોતાને પરથી ભિન્ન જાણતા પોતાના હિતને અર્થે પ્રવર્તે અને પોતાને પરને પોતાથી પરને ભિન્ન જાણતા તેના પ્રત્યે ઉદાસીન પોતામાં પોતાનું આસન જમાવે અને પરથી ઉદાસીન થાય જે આસન હતું પરમાં જમાવેલું તે ઉથલાવે ઉદાસીન થાય આસીન ઉદાસીન માં આસીન શબ્દ છે ઉદ્ભુત આસીન કે પોતાને પરથી ભિન્ન જાણતા પોતાને હિતને અર્થે પ્રવર્તે પરના હિત અર્થે પ્રવર્તે નહીં પરનું ઠીક કરવા પ્રવર્તે નહીં પર પદાર્થને ગોઠવવા પ્રવર્તે નહીં તારે એવું કરે 84 લાખ ઘરના ભીંતડા સરખા કરે છે અનાદિનો એને રોગ લાગુ પડ્યો છે કે એક ઘરને છોડીને બીજાને સરખું કરે ને બીજાને છોડીને ત્રીજાને સરખું કરે આમ નામ અનંત કાળ ગયો વ્યર્થપણે એ પ્રવૃત્તિ છોડે એના પ્રત્યે ઉદાસીન થાય ઉપેક્ષિત થાય એનાથી મારું હિત અને સુખ નથી એમ જાણતા એનાથી ઉદાસીન થાય અને પોતાના હિતને અર્થે પ્રવર્તે પોતાની શક્તિ પોતાનું હિત થાય એવા કાર્યમાં લગાવે પોતાની શક્તિનો દુર્વ્યય થતો અટકાવે આમ સ્વપરને ભિન્નપણે જાણવું શ્રદ્ધવું એ આ હેતુથી છે ફક્ત સ્વપર ભિન્ન છે એવું જાણવું પર્યાપ્ત નથી પણ એ જાણવાની સાથે આ પ્રકારની પ્રવૃત્તિનો ફેરફાર થવો એવો એની અંદર હેતુ સમાયેલો છે એ નીચે લીધું છે અભિનિવેશનો જે આ પ્રશ્ન થયો છે તત્વાર્થ શ્રદ્ધા નીચેથી છેલ્લી બેલીટી છે 267 પાને તત્વાર શ્રદ્ધાન કરવાનો અભિપ્રાય તેનો નિશ્ચય કરવો એટલો જ નથી પરંતુ જીવ અજીવને જુદા જાણી પોતાને પરથી જુદો જાણવો માત્ર એનો નિશ્ચય કરવો એમ નથી પણ જીવ અજીવને જુદા જાણીને પોતાને પરથી જુદો જાણીને પોતાની ઉપાસના કરવી અને પરથી ઉદાસીન થવો જો એમ નથી કરતો તો એ પરની ઉપાસના કરે છે અને પોતાથી ઉદાસીન રહે છે બે વિરુદ્ધ વિષયો હોવાથી બંનેની ઉપાસના બની શકતી નથી કોઈ એમ કહે કે અમે આત્માનું કરીએ અને પણ અમારો સંસાર પણ સરખો અમે રાખીએ વ્યવહાર તો બધા કરવા જોઈએ વ્યવહારમાં વ્યવહારે બધું પ્રવર્તવું જોઈએ સંસાર સરખો રાખતા જોઈએ અને આત્માની ઉપાસના કરતા જોઈએ બે કરીએ તો શું વાંધો છે કે બે નહીં થાય કા આત્માની ઉપાસના થશે ને કા પરની ઉપાસના થશે બે વિરુદ્ધ છે બે વિરુદ્ધ હોય એમાં બે વિરુદ્ધ ની એક સાથે ઉપાસના રહી શકતી નથી. તેથી તેના પ્રત્યે ઉદાસીન થાય અને રાગાદી છોડવાનું શ્રદ્ધાન થાય એમ સામાન્ય રીતે જીવ જીવ બંને જાતિને જાણે તો મોક્ષ થાય. ઉપાડી છે મોક્ષ થી વાત, આનો અધિકાર છે. આત્માનું હિત મોક્ષ જ છે, આપેલું વચન છે. મોક્ષ વાત પ્રકાશક માં અહીંથી શરૂઆત છે આ અધિકાર ની, કે આત્માનું હિત મોક્ષ જ છે. એટલે એ મુદ્દો ચાલે છે અહીંયા, કે સ્વ પર નું ભિન્ન શ્રદ્ધાન, ભિન્નપણાનું શ્રદ્ધાન જ્ઞાન કરાયું છે ત્યાં પ્રયોજન વિતરાગ થઈને મોક્ષ થવાનું પ્રયોજન છે. રાગાદી છોડવાનું પ્રયોજન કહો કે વિતરાગ થવાનું પ્રયોજન કહો, એનાથી મોક્ષ થવાની વાત છે. મોક્ષમાં જીવ આવે, મોક્ષ થાય એનો એટલા માટે કહેવામાં આવે છે. એ તો એમ કહ્યું કે પરને લક્ષે પુણ્ય કરે, પુણ્ય પાપ અને આશ્રવ બંધ કરે તો એ પરનું એણમાં એને શ્રદ્ધાન સ્વપણે થયું છે. એને શું કરવું કે સ્વપણાનું શ્રદ્ધાન કરીને તો અનાદિથી પુણ્ય પાપ કરતો જ આવ્યો છે અને આશ્રવ બંધના માર્ગે ચાલતો આવ્યો છે. હવે એને દિશા બદલવાની છે. 965 966 પ્રશ્ન કર્યો છે કે વિપરીત અભિનિવેશ રહીત શ્રદ્ધાન કરવું કયું, તેનું શું પ્રયોજન છે? શું કહે છે કે શાસ્ત્રમાં નવ તત્વોનું શ્રદ્ધાન કરવાનું પ્રકરણ જ્યાં ચાલ્યું છે ત્યાં શરત રાખી છે કે નવ તત્વોનું શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ સહિત કરવું. દેવગુરુ શાસ્ત્ર નું શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ સહિત કરવું આમ છે. સત્પુરુષ નું શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ સહિત કરવું એ શરત રાખી છે ત્યાં. નહીતર તો એમ કહે છે કે અમે આને માનીએ છીએ, અમે આને માનીએ છીએ, એનો અર્થ કે તે વિપરીત અભિનિવેશ રહીત એ સિદ્ધો નથી. અભિપ્રાયમાં વિપરીતતા રાખીને તું માનવા લાગ્યો એ તારી માનવાની રીત ખોટી છે એમ કે છે. તમે માનો છો ને અમે માનીએ છીએ, તમે એકલા માનો છો એવું કઈ નથી. બીજે માનીએ છીએ દેવગુરુ, ઉત્તરાધ દેવગુરુ શાસ્ત્ર માનીએ છીએ ને બીજા પ્રકારને પણ માનીએ છીએ. એને અભિનિવેશ એટલે અભિપ્રાય. અભિપ્રાયમાં વિપરીતતા છૂટી જવી જોઈએ અથવા આત્માને અહિત થાય એવી જે વિપરીતતા છે એના જે કારણો છે એ કારણો પણ સિવાય એવો જે અભિપ્રાય છે એ અભિપ્રાય ને છૂટી જવો જોઈએ. વિચારની સ્થૂળતાને લીધે, જ્ઞાનની સ્થૂળતાને લીધે, સમજણની સ્થૂળતાને લીધે કેટલાયને એ વાત સમજાતી નથી કે એકનું માનવું થાય તો એનાથી વિપરીત પ્રકારનું માનવું ન થાય. શું પછી ઉદારતામાં લઈ જાય કે અમે તો આમને પણ માનીએ ને અમે તો આને પણ માનીએ,
ઉદારતા નથી.
એ ઉદારતા નથી, સમજણ ની સ્થૂળતા છે ને જ્ઞાન ની મૂંઢતા છે. એ ઘણું જાદુ મિથ્યાત્મ નું પ્રકાર છે. બહુ જાદુ મિથ્યાત્મ ત્યાં છે, એવા મિથ્યાત્મ નો એ પ્રકાર છે. એટલે જ્યાં શ્રદ્ધાન કરવાનું કહ્યું છે ત્યાં જ્ઞાન ને એવી રીતે ગોઠવણમાં રાખ્યું છે કે તારા સમજણમાં તારા જ્ઞાનમાં વિપરીત અભિપ્રાય વિપરીત અભિનિવેશ છૂટી જવો. અમે પણ જિનેન્દ્રની પૂજા કરીએ છીએ, અમે પણ તત્વજ્ઞાનનો સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીએ છીએ, પણ એને પૂછવામાં આવે છે કે વિપરીત અભિનિવેશ રાખીને કે વિપરીત અભિનિવેશ છોડીને? આ સવાલ છે. અહીંયા એની પ્રવૃત્તિ કરનારનું નાળ પકડી છે. સત્પુરુષને પણ માને ને અસત્પુરુષને પણ માને, જે સત્પુરુષ ન હોય એને પણ માને અને સત્પુરુષ હોય એને પણ માને, એ વિપરીત અભિનિવેશ છે. સત્પુરુષ એમ કહે કે આ મિથ્યા દ્રષ્ટિ છે તોય એને માને, એની પ્રશંસા કરે, એનું બહુમાન કરે, એ ધર્મના ઉપદેશક છે એવું સ્વીકારે, એ ધર્મ ધર્મકાર્યો કરે છે એવું સ્વીકારે, એ બધો વિપરીત અભિનિવેશ છે. સત્પુરુષને વિપરીત અભિનિવેશ પૂર્વક કેવી રીતે માને કે અસત્પુરુષને પણ સત્પુરુષની જેમ અનુસરે, સત્પુરુષને અનુસરે એમ અસત્પુરુષમાં પણ સત્પુરુષની જેમ જ અનુસરવાનું રાખે, અથવા જે સત્પુરુષ ન હોય તેનું પણ સત્પુરુષની વર્ત એની બહારની ક્રિયાઓ જોઈને, બહારના વ્યવહાર ધાર્મિક કાર્યો જોઈને એની પણ પ્રશંસા કરે, એનું પણ બહુમાન કરે, તો એ વિપરીત અભિનિવેશ સહિત સત્પુરુષને માને છે. વાસ્તવમાં તો એ સત્પુરુષને માનતો નથી પણ અસત્પુરુષને જ માને છે, માનું છું એમ કહે, એની પ્રવૃત્તિ કરતો જોવામાં આવે એમ બોલે માનું છું, પણ એ માનતો નથી. જનતા નો હું પોતાના પોતાના આત્માને છેતરે, માટે તો જે એ પ્રકારની બુદ્ધિવાળા છે એ પ્રકારે અનુસરી જાય છે, એની મતિ જેટલું કામ કરે છે. જામે જીતની બુદ્ધિ હો તાકો દિયો બતાય, વાપો ગુરુ ન માનીએ ઓર કહાં સે લાય, એનું એનું ખરા શું માનવું, એ એમ જ થાય, એવું સ્વાભાવિક છે. એ બીજું લાવે પણ ક્યાંથી એમ કહે છે, જેમાં જેટલું હોય એટલું નીકળે, બીજું લાવવાનો પ્રશ્ન રહેતો ન છેતરાય. તો બરાબર પોતાના અભિપ્રાયને ચોખ્ખો કરવો જોઈએ. છેતરાય તો પોતે પોતાથી છેતરાય છે. અભિનિવેશનો અર્થ અભિપ્રાય થાય છે, અભિનિવેશનો અર્થ થાય છે અભિપ્રાય. જેવો તત્વાર્થ શ્રદ્ધાનો અભિપ્રાય છે તેથી વિપરીત અભિપ્રાય થતાં વિપરીત અભિનિવેશ થાય છે. બરાબર. હવે ક્યાં ભૂલો છે જી? અનેક પ્રકારની અનુકૂળતા, પંચેન્દ્રિય વિષયો, બાહ્ય અનુકૂળતા, એ અનુકૂળતામાં સુખ એવા જે પરિણામ થાય કે ઠીક મને આ ઠીક લાગે છે, આયા મને મજા છે, તો એને ત્યાં પાપ પરિણામમાં સુખ માન્યું, અને એવા પાપ પરિણામ એને ઉપાદેય માન્યા, એ વિપરીત અભિનિવેશ સહિત પાપનું પ્રદાન છે. પાપ હે છે એમ કહે, અને પાપના પરિણામ ઉત્પન્ન થાય ત્યારે એમાં એને ઠીક લાગે, તો પાપ હે ક્યાં રહ્યું? તો ત્યાં નવ તત્વનું શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ સહિત નથી, વિપરીત અભિનિવેશ છોડીને નથી, ત્યાં એને પાપને ઉપાધિ પણ માન્યું છે. એવી જ રીતે પુણ્યને હે કહે પણ પુણ્યના પરિણામ થતાં એમાં એને ઉપાધિ બુદ્ધિ ઠીકપણું અને એને ભલા આત્મહિતકારક પરિણામ જાણે, તો એને પુણ્યને વિપરીત અભિનિવેશ સહિત માન્યું છે. એમાં એનો વિપરીત અભિનિવેશ અનાદિનો સીધો નથી, આ પ્રકારેનો ચાલુ છે. કડક શરત છે,
બહુ સરસ છે.
અભિનિવેશ નો અર્થ અભિપ્રાય થાય છે. જેવો તત્વાર્થ શ્રદ્ધાનો અભિપ્રાય છે તેથી વિપરીત અભિપ્રાય થતા, તત્વાર્થ શ્રદ્ધાનો અભિપ્રાય એ ઉપાધિ નો આવે છે એમ કહે છે. માત્ર નિશ્ચય કરવો એમ નથી, પુણ્ય પાપ આશ્રવ અને બંધ હે છે, સંવર નિદ્રા ને મોક્ષ ઉપાધિ છે એમ એની જે વહેંચણી કરવાની છે ભાવોની, એ વહેંચણી ન થાય તો એને વિપરીત અભિનિવેશ છૂટ્યો નથી. વિપરીત અભિનિવેશ પૂર્વકનું એનું જે જાણવું છે શ્રદ્ધું છે એ વિપરીત છે, એ અવિપરીત નથી પણ વિપરીત જ છે. એ શ્રદ્ધું તો ખરેખર નથી પણ એ કહે છે કે મને આમ શ્રદ્ધા છે, મને નવતત્વની શ્રદ્ધા છે, પણ એ નવતત્વની શ્રદ્ધા ખરેખર સાચી નથી. નવ તત્વની શ્રદ્ધા સંબંધીનો એને રાગ છે, એવો રાગ એને ઉપાધિ છે. એમાં નવ તત્વની શ્રદ્ધા બધું ક્યાંય છે
નહીં,
આમ છે ખરેખર. જેમનો નિશ્ચયાભાસી છે એ શું કહે છે કે હું તો એક આત્માને જ માનું છું, અમે તો હું તો એક નિશ્ચય સ્વરૂપ આત્માને જ માનું છું, એ સિવાય હું કાંઈ માનતો નથી. તો એને એમ કહે છે કે તને નિશ્ચય આત્મા તો જ્ઞાનમાં નથી, તેથી તને નિશ્ચય આત્મા જ્ઞાનમાં નહીં હોવા છે એનું સ્થાન પણ નથી. પણ નિશ્ચય આત્માને હું માનું છું એવો નિશ્ચય આત્મા સંબંધિત એક રાગ છે, એ રાગની તારી શ્રદ્ધા છે કે આવો રાગ ઉપાદેય છે. એટલે પછી એને ગાય છે, એવો જે નિશ્ચયનો વિષય છે એના વિકલ્પ કર્યા કરે ને, એની ભાષા વિકલ્પ અનુસાર કર્યા કરે, ક્યાં કરે ને વિકલ્પ પણ થયા કરે ને ભાષા પણ થયા કરે, પણ એ માને હું કરું છું, હું આ જ કરું છું, બીજું કાંઈ કરતો નથી. એની રાગમાં ઉપાધિ બુદ્ધિ છે, વિપરીત અભિનિવેશ સહિત છે. જ્યાં વિપરીત અભિનિવેશ છે ત્યાં જ્ઞાન વિપરીત છે, જ્યાં જ્ઞાન વિપરીત છે ત્યાં શ્રદ્ધા અવિપરીત છે એ વાત જોવાની રહેતી નથી. એનું શ્રદ્ધાંત પણ વિપરીત છે ને એનું આચરણ પણ વિપરીત જ છે, એનો પુરુષાર્થ પણ વિપરીત જ છે, બધું એનું વિપરીત છે. એક કઈ વાત સાચી
નથી.
કોઈ એમ કહે કે અમે ગુરુદેવને માનીએ છીએ, વિપરીત અભિનિવેશ છે. ગુરુદેવ જેને નહોતા માનતા એને પણ તું માને એવું કઈ છે તો જોઈ લે. વર્ણિજી નું આવ્યું છે આ યુગમાં એમ કે અધ્યાત્મનો ફેલાવો કરનાર અધ્યાત્મ અધ્યાત્મ યુગ પ્રવર્તક થયા આપણા સમાજના પ્રવક્તાએ લેખ લખ્યો છે. તો એમાં વિપરીત અભિનિવેશ રહ્યો કે ગયો, કે વિપરીત અભિનિવેશ રહ્યો
ગયો?
વર્ણિજીનો વિષય તો બહુ ખુલ્લો થયો હતો. ગુરુદેવના સમકાલીનતા વિદંબર સંપ્રદાયમાં એનું જેવું અહીંયા ગુરુદેવનું મોટું સ્થાન હતું એવું એનું સ્થાન હતું. મુનિઓ ઘણા છતાં વર્ણિજી જેવું કોઈનું સ્થાન નતું.
જાતે બ્રાહ્મણ
હતા, હા જાતેના બ્રાહ્મણ છે ને, આમ ક્ષુલ્લક થયેલા સંપ્રદાયના ક્ષુલ્લક થયેલા, પણ સંપ્રદાયના મુનિઓ કરતા એનું બહુમાન હતું. કેમ કે શાસ્ત્ર અધ્યયન ઘણું હતું, સમયસાર તો મોઢે હતું, એમને સમયસારની માગધી ગાથાઓ એની ટીકા ઘણું કંઠસ્થ હતું. અને તત્વજ્ઞાનને પ્રરૂપણા કરતા, એમ ગુરુદેવ તત્વજ્ઞાનનો ઘણો ઉપદેશ કરતા, એ પણ તત્વજ્ઞાનનો ઘણો ઉપદેશ કરતા, એ મિશ્રીમાં એમનો આસ્તો. બહુ મોટો તફાવત દેખાયો. કડક લેખું છે એટલે કાપી નાખી, એટલો બધો મોટો તફાવત દેખાયેલો ઉત્તર દક્ષિણ જેટલો. એ વાત ગુરુદેવથી પણ સ્પષ્ટ થઈ ગઈ કે આમાં વિપરીતતા ઘણી છે. ભલે તત્વજ્ઞાનનું નિરૂપણ કરે છે પણ ઘણો વિપર્યાસ છે. એ ઘણા વર્ષ પછી અધ્યાત્મ યુગ પ્રવર્તક તરીકે એની પ્રશંસા કરી છે. ત્યાં તો વર્ણિજી ઉપસ્થિત નથી. તો કહે છે કે અસત્પુરુષમાં પણ સત્પુરુષની સ્થાપના થઈ. આ તો દ્રષ્ટાંત છે, એમાં વિપરીત અભિનિવેશ ગયો નહીં. ગુરુદેવનો અમારા ઉપર ઉપકાર છે કે વાત તારી સાચી નથી. વિપરીત અભિનિવેશ અંદર પડેલો આખી દુનિયામાં ફરભરાટ ન થાય એના માટે મસ્જિદમાં જવું. શુક્રવારે જુમ્માનો દિવસ છે, જવું ત્યાં બધા રાજી રહીએ. ઘણો મોટી વસ્તી છે અને ગામમાં તો હિન્દુ મુસલમાન જૈન બધા વસે છે કે નહીં? આખા ગામમાં ખોગવાટ ન થવો જોઈએ ને, કે ખાલી દિગંબરમાં સમાજમાં ખોગવાટ ન થવો જોઈએ? એટલા જ મનુષ્યો છે, બીજા બધા મનુષ્યો નથી કાંઈ. શું કરવું જુઓ, બહુ વિચારવા જેવો વિષય છે. રામચંદ્રજી મોક્ષે ગયા છે, માનીએ છીએ. જૈન સિદ્ધાંત અને જૈન આગમ અનુસાર રામચંદ્રજીને આપણે સિદ્ધ પરમાત્મા તરીકે, એમના આત્માને આજે પણ મંડન નમસ્કાર આપણે કરીએ છીએ. મનો સિદ્ધાંતમાં રામચંદ્રજીનો આત્મા આજે આવે કે ન આવે, કે આવે, છતાં રામચંદ્રજીને નામે જે પંથ ચાલે છે તો એક પણ રામચંદ્રજીની મૂર્તિ આપણે સ્થાપતા નથી. હરિયન તો થઈ ગયા છે, મારે ભગવાન સિદ્ધાલયમાં છે. અને રામચંદ્રજી તો મુનિ સુવ્રતનાથ ભગવાન 20મા તીર્થંકર વખતે સિદ્ધાલયમાં ગયા. ત્યાર પછી તો ત્યાર પછી 4 તીર્થંકર બીજા થયા, એ પહેલા ગયા છે મોક્ષમાં. છતાં એમના નામે એમની મત પ્રવર્તો હોવાથી એવી કોઈ પ્રવૃત્તિ ન કરાય. નહીતર એ રામચંદ્રજી ના મિથ્યા પણ માનવા વાળાને જ ટેકો મળે, બીજું કાંઈ ન થાય. ધનુષ બાણ લઈને બેસાડ્યા છે, બાજુમાં લક્ષ્મણજી ને સીતાજી ને બેસાડ્યા છે, એમાં જવાય કે ન જવાય? ન જાય તો પછી ખોગવાટ ન થાય કઈ. ભાઈ, દુનિયાને રાજી રાખવાનો આ ધંધો, બધા રાજી રહીએ એનો આ વેપાર કરવાનો. તારા આત્માને રાજી કર, તારા આત્માને આત્મિક સુખ શાંતિ થાય એવું આત્માને રાજી કર. જગતને રાજી કરવામાં અને જગતને રૂડું દેખાડવામાં અનંત કાળ ગયો. એ તો અનાદિનો ઊંધો ધંધો લઈને બેઠો છો, આને સારું લગાડું ને આને સારું લગાડું. એ સારું લગાડવાનું તો કામ થયું, પ્રયાસ કરે છે. એ તો એક ભૂલ પણ એટલી બધી ભૂલ છે. પછી આ તો એવું છે, સામાન્ય રીતે 2013 સાલમાં બધી મારો પ્રવેશ નહોતો પાનગઢમાં. સમય શિખર ની યાત્રામાં ગુરુદેવ પધાર્યા હતા ત્યારે પ્રત્યક્ષ મળવાનું થયું હતું વર્ણિજી સાથે. અને દિગંબર સમાજના વિદ્વાનો, આપણા પણ ગુરુદેવ સાથેના વિદ્વાન લોકો બધા ઉપસ્થિત હતા અને એક ચર્ચાની ગોઠવણ થઈ હતી. બંને એક સમાજની અંદર નામધારી વ્યક્તિ હતા,
ગુરુદેવનું પણ નામ, વર્ણિજીનું પણ એવું જ નામ, બે નામધારી વ્યક્તિ હતા. એટલે ચર્ચાનો પ્રસંગ ગોઠવો હતો. ત્યારે વર્ણિજી પૂછ્યું કે રાગ છે એ કેમ થાય છે, રાગ સાપેક્ષ છે કે રાગ નિરપેક્ષ છે? પ્રશ્ન કર્યો તો રાગ કર્મ સાપેક્ષ છે કે રાગ કર્મ નિરપેક્ષ છે? આ પ્રશ્ન થયેલો હતો. એને પુસ્તિકા છપાને ટેપ લેવાઈ ગઈ હતી અને એની પુસ્તિકા પણ છપાઈ ગઈ. ગુરુદેવ કહે કે રાગ નિશ્ચયથી નિરપેક્ષ છે, તો કે નહીં રાગ સાપેક્ષ છે. કર્મનો ઉદય સાપેક્ષ રાગ છે. કેવો છે રાગ? કેમ કે રાગને ઉદય ભાવ કહેવાય છે. શા માટે ઉદય ભાવ કહેવાય છે? કે કર્મના ઉદયમાં જોડાતા રાગ થાય છે, માટે રાગ સાપેક્ષ છે. નિશ્ચયથી નિરપેક્ષ છે, રાગ નિશ્ચયથી નિરપેક્ષ છે. સ્વયં ઉપસ્થિત થતો જીવનો સ્વતંત્ર અંગા પુરુષાર્થથી થયેલો પરિણામ છે. કર્મને એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોતો હો, પણ એને કરતા કર્મ સંબંધ કોઈ નથી. એની અપેક્ષા એને લઈએ. બે ચાર પ્રશ્નો થયા હતા, પછી જરા હા પછી કઈ ગાથાનો શાસ્ત્રનો આધાર આવે પછી પંચાસ્તિકાયનો. પણ ત્યાર પછી બીજો પ્રશ્ન પણ વ્યક્તિગત કર્યો હતો કે તમે પેલા સ્થાનિક વાસીની દીક્ષા લીધી ત્યારે તમે જે સંયમ પાળતા હતા એવો સંયમ તમે અત્યારે પાળતા નથી. કેમ કે એ વખતે પહેલા વહેલા માત્રમાં બેસીને યાત્રામાં ગયેલા ગુરુદેવ, એ પહેલા ગુરુદેવ વાહનનો ઉપયોગ નહોતા કરતા. ફેરબદલી કર્યા પછી પણ સ્થાનક વાસી સંપ્રદાયમાં તો પ્રશ્ન નથી કે સંપ્રદાયના સાધુ તરીકે કોઈ વાહનનો ઉપયોગ કરે. ગુરુદેવ તો ચુસ્ત ક્રિયા પાળતા હતા સાધુપણાની. ત્યાર પછી પણ એ છોડ્યા પછી વાહનનો ઉપયોગ નહોતા કરતા. ઘણા વર્ષ સુધી એમને સત્તાળા વિહાર કર્યો, શરીર શક્ત હોય તો બોલીમાં વિહાર કર્યો, વાહનનો ઉપયોગ નહોતો કર્યો. પણ એમની ભૂમિકામાં વાહનનો ઉપયોગ નિષિદ્ધ નથી, અથવા હોય તો ભૂમિકાનો ભૂમિકાને તોડે એવો દોષ નથી. તો એ માત્રમાં બેસીને એ તો બ્રહ્મ સાથે સ્થાને પણ ક્ષુલ્લક પણ માત્રમાં વાહનમાં બેસે છે. તો એ પ્રશ્ન વ્યક્તિગત એમને છે. પહેલા તમે સાધુ તરીકે સ્થાનક વાસી સંપ્રદાયમાં હતા ત્યારે જે સંયમ પાળતા હતા એવો તમે અત્યારે સંયમ પાળતા નથી. તો પછી તમે સંયમ પાળવાની અંદર તો આચરણની અંદર તો તમે ફેરફાર કરી નાખો, નીચેનું આચરણ સ્વીકાર્યું, ઉપરનું આચરણ છોડી દીધું. આવો એક પ્રશ્ન કર્યો. ગુરુદેવ કહ્યું કે એ આત્માનું શુદ્ધ આચરણ નથી, એ આત્માનું આચરણ નથી. ત્યારે સ્થાનકવાસીની દીક્ષા લીધી અને જેને ચારિત્ર માન્યું હતું એ એક એવો શુભ રાગ હતો, પણ એ આત્માનું ચારિત્ર હતું નહીં, એને ચારિત્ર કહેવાય નહીં. શું કહ્યું? એવો એક પ્રકારનો શુભ રાગ હતો કે જેમાં ચારિત્ર માનવાનું સાથે સાથે ગમતું હતું, તેથી મિથ્યાત્વ સહિતનો એ શુભ રાગ હતો. એ પ્રકાર છૂટી ગયો છે ત્યારે. એમ કહ્યું શું કહ્યું? સંયમ છૂટી ગયો નથી, પણ મિથ્યાત્વ સહિત એને ચારિત્ર માનવાનો પ્રકાર અત્યારે ઘટી ગયો છે અમારો. એમ જવાબ એ સમજાણો હતા એવો વિષય, એટલું સમજી શકે પકડી શકે એવી એમની સ્થિતિ નહોતી. એ તો કે એ પ્રકારનો રાગ કોઈ છૂટી ગયો છે. ચારિત્ર ક્યાં તો રાગ છૂટ્યો છે, એવો રાગ ક્યારે નથી થતો. એવું બોલું કે ઊંચો રાગ છૂટ્યો ને નીચો રાગ થાય છે, એવું નથી. ઊંચો રાગ અત્યારે થાય છે. જે તત્વજ્ઞાનની અંદર, સ્વરૂપ ચિંતવનની અંદર, ધ્યાનની અંદર જે સુભાવની કક્ષા છે એનું સ્તર છે ઘણો ઊંચો થાય છે. અને એવું જે અચારિત્ર ને ચારિત્ર માનવાનું વિખ્યાત હતું એવું વિખ્યાત હતું બહુ નથી. એટલે દોષ વધ્યો નથી પણ દોષ નીકળે છે એમ સાબિત કર્યું. એ તો કઈ નહીં પકડી શકેલા. ગુરુદેવ નું એવું છે કે અમુક વિષયમાં બહુ ટૂંકો જવાબ આવે. સામો માણસ સામો જીવ જો જિજ્ઞાસુ હોય તો ઊંડો ઉતરે ને કઈક એમાંથી માલ કાઢે ને મિત્ર એને કઈ સમજાય નહીં. એટલે જો એની પાત્રતા હોય તો એની જિજ્ઞાસા વધી ખુલાસો માગે તો એને પૂરો ખુલાસો કરી દે. જો એની જિજ્ઞાસા ન હોય તો પોતે પણ પરિશ્રમ છોડી દે એને આગળ ઉતરતા ચાલે નહીં. ઉતરતા ચાલે
કર્મ સાપેક્ષ
રાગ થાય એમ માનીએ તો રાગ થયા જ કરે. એને ક્યારે કર્મ નો ઉડી જીવને મટે નહીં અને રાગ એ જીવને ક્યારે મટે નહીં. તો એનાથી બધા અજ્ઞાનીઓની માન્યતા છે, કહેવાતા વિદ્વાનોની પણ એ માન્યતા છે, શ્વેતાંબરની પણ એ પ્રસિદ્ધ માન્યતા છે. કર્મ નો ઉદય જીવને રાગ કરાવે છે એ તો સિદ્ધાંત તરીકે ત્યાં સ્થાપિત માન્યતા છે સંપ્રદાયની. દિગંબર સંપ્રદાયમાં એ સિદ્ધાંત નથી પણ અણસમજણથી કર્ણાનુયોગનો અભ્યાસ કરવા કરતા પોતાની વિપરીત રૂચિથી એને આવો વિપરીત અભિનિવેશ ઉત્પન્ન થઈ આવે એ પ્રકાર થાય. એ તો ભૂલ થાય ત્યારે બધી બધી ભૂલ થાય. નવી તત્વો ની ભૂલ થાય છે બિલકુલ ઉલટો સૂતો એકબીજાને ચર્ચામાં અભિપ્રાય સ્પષ્ટપણે રહ્યો છે. જેઓ વર્ણિજીને માનતા હતા એમ માનવા લાગ્યા કે વર્ણિજી ઉત્તરાયતો છે બરાબર છે. જે ગુરુદેવ ને માનતા હતા એ ગુરુદેવ ઉતરાય પછી બરાબર છે. પ્રભાવના યુગ હોય ત્યાં કોઈ પણ પ્રસંગ બને એ પ્રભાવના ને અનુકૂળ બને છે. ગમે તેવો પ્રસંગ બને એક વખત તોફાન જેવું થાય ગડબડ થાય તો પણ એમાં માણસને ખ્યાલ આવી જાય કે આમાં કોણ શું કરે છે. કઈક ન સમજાવે ને કઈક સમજવામાં થોડો ભ્રમ રહી ગયો હોય કે આ ઠીક છે એ ખુલી જાય છે. એટલે પ્રભાવનાના યોગમાં તો બધા પ્રસંગો પ્રભાવનાના કાંઈ ને કાંઈ કોઈ ને કોઈ જીવને નિમિત્ત થઈ જાય છે. એટલે જેવી જેવી યોગ્યતા કેટલાક દ્રઢ થઈ જાય કે નહીં આ કે છે બરાબર છે. ઓલા એમ થાય કે નહીં આ કે છે બરાબર છે. જેવી જેની યોગ્યતા પ્રસંગ તો પ્રસંગ છે. જે કાળે જે બનવાનો તે બીનો પછી ઉપાદાન અનુસાર જીવ પરિણમે છે. જેવી ઉપાદાનની યોગ્યતા એ અનુસાર જીવ પરિણમે છે. વિપરીત અભિનિવેશનો અર્થ અભિપ્રાય થાય છે. જીવો તત્વાર્થ શ્રદ્ધાનો અભિપ્રાય છે હે ઉપાધિ રૂપ. તેથી વિપરીત અભિપ્રાય થતા એટલે હે તત્વો પણ ઉપાધિ થતા વિપરીત અભિનિવેશ થાય છે. ત્યાં નવતત્વનું જાણપણું થાય છે અને આ નવતત્વ બરાબર છે એમ કહે છે પણ અભિનિવેશ વિપરીત અભિનિવેશ તો એવો ને એવો ઉભો રહે છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવો અભિપ્રાય હોવો જોઈએ. શું કહે છે? જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવો અભિપ્રાય હોવો જોઈએ. એમાં બાંધછોડ કે એમાં સિદ્ધાંતમાં કાંઈ બાંધછોડ ચાલે. સિદ્ધાંતમાં બાંધછોડ ન કરો તો પછી ઘણા રાજી ન રહીએ એનું શું કરવું? રાજી રાખવા કઈક બાંધછોડ કરવી કે નહીં? આપણે પ્રતિમાજીનો ગડબડી સમાજમાં આવશે. સાવ શાંતિ શ્રેયાંશ પ્રસાદ ની આવ્યા ત્યારે ચર્ચા થઈ. उसमें एयरपोर्ट के साथ आता था, रास्ता में चर्चा चलती थी हमारे बच्चे कि देखो भैया अपन तो व्यापारी लोग है, अपने तो समाधान कर लेना है चाहिए, थोड़ा बांध छोड़ करके आगे पीछे करके समाधान कर लेना है। तो मैं कहूँ कि अपने व्यापारी लोग छे, हम आ काल अंदर आ दिगंबरपणे साधुओं ने रहने योग्य नहीं, એમ શ્વેતાંબરના આચાર્યો કહે છે અત્યારે, કે અત્યારે દેશકાળ તો જોવો હવે, અત્યારે કોઈ જંગલમાં તો રહી શકાય એવું છે નહીં, દિગંબરાના પ્રમાણે આહાર પાણી મળે એવું તો કાંઈ છે નહીં, પછી વસ્તુમાં રહેવું ને દિગંબર રહેવું એ કાંઈ યોગ્ય છે? એ તો શિષ્ટાચારથી પણ વિરુદ્ધ લાગે છે એ લોકોને, જે સમાજનો જે શિષ્ટ આચાર જેને કહીએ એની પાસે અમને અશિષ્ટ લાગે છે કે આ દિગંબર તરીકે રહેવું તો યોગ્ય નથી, પહેલા તો એમ તો મુનિ જંગલમાં રહેતા હતા તો એને કઈ વસ્તુ સાથે સંબંધ નહોતો, પણ હવે જયારે વસ્તીમાં તમે લોકો રહેવા લાગ્યા ને વસ્તી છોડીને જયારે રહેતા નથી ત્યારે તો કઈ શિષ્ટાચાર તો પાડો એમ કે બાંધછોડ કરો, તમે શેઠી આવશો બધા સમાજના મુખ્ય આવશો, આ પ્રશ્ન કર્યો હતો મૂળ તોડ પર કુછ એસે હોતે કે એમાં ફરક નહીં હો સકતા હૈ, બસ આ અમારી વાત મળે છે। જૈન દર્શનના દિગંબર સંપ્રદાય જેને દિગંબર સિદ્ધાંત કહેવામાં આવે છે, તત્વો કહેવામાં આવે છે, સનાતન સિદ્ધાંત નામ પાડ્યું છે દિગંબર, એના મૂળ તોડ શું શું છે એના ઉપર અમે મતમ છે, ત્યાં અમે બાંધ છોડ કરતા નથી। અને તમને ખ્યાલ હશે ન હોય તો હું સ્પષ્ટ કરું છું કે અમારા ગુરુદેવ વર્તમાન મુનિઓને મંદન નમસ્કાર કરતા નહોતા અને અમે પણ આજે કરતા નથી, તમને ખબર છે કે નહીં કીધું, કેમ કે અહીંયા મૂળ કોડનો સવાલ અમારે ઉભો થાય છે। આ વાત કરી છે જવાબ ન આપું છું, ચોંટ લાગે શ્વેતાંબરના આચાર્યો એમ કહેતા હોય કે આ દિગંબરો ખોટું કરે છે અત્યારે, તો એને સામાજિક દ્રષ્ટિએ તો એમ લાગ્યું, કેમ કે એ બધાને સામાજિક દ્રષ્ટિ મુખ્ય હોય છે, સમાજમાં રહેવું ને નગ્નપણે રહેવું એ વાત તો થોડીક બંધ બેસતી નથી આવતી, અને જો દિગંબરત્વ છોડે એને કપડાં પહેરે તો આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે, અને એ કરે તો કોઈ એનું પણ ચાલે હું નથી, મુખ્ય હોય તો મુખ્યનું ન હાલે, અમુક જગ્યાએ હાલતું હોય એટલું હાલે, પાછી આગળ હાલે એને ચોક તો લાગે, વાત તો દલીલ છે એ તો સગર છે, અહીંયા કરવું શું, એટલે ફાવતું હોય એ પ્રમાણે બાણ છોડ કરે એ સિદ્ધાંતવાદી નથી પણ વેપારી છે, દુકાનદારી કરે છે, બીજું કઈ કરતા દુકાનદારી કરવાનો વિષય નથી, એનાથી તો વિપરીત અભિનિવેશ વધારે દ્રઢ થાય। બધી ગડબડ મૂકી જાય, ગુરુદેવ ગુરુવાચાર્યો જે દિગંબરાચાર્યો થયા એમણે જે મૂળ સિદ્ધાંતો કયા એ મૂળ સિદ્ધાંતો એને ચુસ્તપણે વળગવાનું સ્વીકાર્યું, અને વર્તમાનમાં જે સમાજ બાંધછોડ કરવાનું માને છે એ મૂળ સિદ્ધાંતમાં એ લોકોએ બાંધછોડ કરી, હવે મૂળ સિદ્ધાંતમાં બાંધછોડ કર્યા પછી એમ કહે કે હવે અહીંથી આગળ અમે બાંધછોડ ન કરીએ તો એ વાત કઈ એની બરાબર નથી, કાં તો તમે મૂળને ઓળખી લ્યો અને કાં તો પછી છૂટ્યું એટલે પછી હવે કાંઈ એનું ઠેકાણું રહેવાનું, એક માણસ એમ કહે કે અમે કોઈનું એઠું ન ખાઈએ તો બરાબર છે કે ન તમે એઠું ખાવ, પણ કોઈ કહે તો થોડું ચાખી લઈએ પછી અમે વધારે ન ખાઈએ, થોડોક અભડાણો કે પૂરો અભડાણો, આવી દશા છે અત્યારે.
કહેવાતા દિગંબર સમાજ અને સંપ્રદાયની આથી ખરાબ દશા છે. અત્યારે તો બધા ફૂટીવાદીને માનતા મોટા ભાગના લોકો થઈ ગયા છે. શું કહે છે એ તો ગુણો વિપરીત અભિનિવેશ છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવો અભિપ્રાય હોવો જોઈએ. તત્વાર્થ શ્રદ્ધાન કરવાનો અભિપ્રાય તેનો નિશ્ચય કરવો એટલો જ નથી. એમ તત્વાર્થ શ્રદ્ધાન કરવું એમ જે કહ્યું છે એ કહેવા પાછળ જે અભિપ્રાય છે એ માત્ર એના સ્વરૂપનો નિશ્ચય કરવો એમ નથી, પરંતુ જીવ અજીવને જુદા જાણી પોતાને પરથી જુદો જાણવો અને પરથી જુદો જાણતા એ ઉપાદી તત્વનો અભિપ્રાય પણ સ્પષ્ટ થઈ જવો જોઈએ. શું ઉપાદી છે અને શું હે છે એ અભિપ્રાય પણ એનો સ્પષ્ટ થઈ જવો જોઈએ. આ પણ ઉપાદી છે ને આ પણ ઉપાદી છે એમ બે વાત ચાલી. હું સીધી વાત છે, કોઈ એવી વાત જ નથી સિદ્ધાંતની, કોઈ એવી વાત નથી કે માત્ર શ્રદ્ધા જ્ઞાન નો વિષય રહે અને આચરણ નો વિષય ન થાય, બાદ રહી જાય એવી કોઈ એવો કોઈ વિષય જ નથી. અહીં તો કહે છે કે શ્રદ્ધા થાય એ શ્રદ્ધાનું આચરણ છે અને જ્ઞાન થાય તે જ્ઞાનનું આચરણ છે. કેમ કે શ્રદ્ધા ગુણને પણ ચારિત્રનું રૂપ છે અને જ્ઞાન ગુણને પણ ચારિત્રનું રૂપ છે. એ ગુણને અનંત ગુણનું રૂપ છે. એટલે શ્રદ્ધાનું આચરણ અને જ્ઞાનનું આચરણ એ તને આચરણ ન દેખાતું હોય તો તને આચરણનો વિષય પણ સમજાયો નથી. આ લોકો કહે છે ને તમે એક રોજ ઘૂંટ્યા કરો છો, કાંઈ આચરણની વાત તો લાવો. એટલે એમ કે કાંઈ વ્રતનું કાંઈ તપનું કાંઈ એવું તો લાવો. તો કહે છે કે તમે વ્રત તપ કરો એ આગળ વધેલા દેખાય છે, આગળ બુદ્ધ બુદ્ધિનો આ વિષયમાં આવી ગયો છે. પણ જે શ્રદ્ધાને ચોખ્ખી કરે છે, શ્રદ્ધાને શુદ્ધ કરે છે, જે જ્ઞાનને શુદ્ધ કરે છે, એવું જે શ્રદ્ધા જ્ઞાનનું પરિણમન છે એ પણ એક આચરણ છે અને એમાં શુદ્ધતા થાય એ આગળ લીધો નથી. કઈ રીતની તારી માન્યતા છે આગળ વધવાની? કે તને કેમ પણ જીવ આગળ વધે છે એની તને ખબર રહેતી નથી. આગળ એક ચર્ચા એમને પોતે શ્રદ્ધા જ્ઞાનના વિષયમાં કરી છે આચરણની મુખ્યતા વાળા પ્રત્યે. મૂળ તત્વનો જે વિષય છે એનો આ એક મહાસિદ્ધાંત છે કે વિપરીત અભિનિવેશ પૂર્વક મૂળ તત્વનું શ્રદ્ધાન જ્ઞાન કરવું. વિપરીત અભિનિવેશમાં મુખ્ય વાત એ આવે છે કે ભૂતાર્થ આશ્રિતપણું રાખવું, આશ્રયમાં એક ભૂતાર્થનો જ આશ્રય કરવો અને વિપરીત અભિનિવેશમાં સમર નિદ્રા મોક્ષ તત્વનો પણ આશ્રય ન કરવો એ વાત પણ એમાં આવી જાય છે. અહીં સુધી એનો છેડો લાગે છે. એ ઉપાધિમાં આશ્રય બંધને પુણ્ય પાપને એ જાણે, મર્યાદિતપણે અપેક્ષિતપણે સમર નિદ્રાને મોક્ષને ઉપાધિ જાણે, પણ જ્યાં ભૂતમ સીધો ખડો સમાય છે હોય જીવો અને જ્યાં ભૂતાર્થ નહીંથી જાણેલ નવ તત્વ તે સમ્યક દર્શન છે એ વાત જે 13મી અને 11મી ગાથાનો વિષય છે એ પણ અહીંયા વિપરીત અભિપ્રાય રહિતપણે એને સ્પષ્ટ હોવો. સમર નિદ્રા ને મોક્ષ પર્યાય છે એનો આશ્રય કરવાની વાત એ નવ તત્વના શ્રદ્ધાનમાં છે નહીં. એવું નવતત્વનું સિદ્ધાંત છે. ભલે એ ઉપાધિ છે પણ એ પ્રગટ કરવાની અપેક્ષા એ ઉપાધિ છે, આશ્રય કરવાની અપેક્ષા એ ઉપાધિ. નહીં પ્રગટેલાનો તો આશ્રય થતો નથી પણ પ્રગટેલાનો પણ આશ્રય કરવાનું વિધાન નથી, પરમાન નથી. આમ વિપરીત અભિનિવેશ રહિત નવતત્વનું સિદ્ધાંત એટલે કે વિપરીત અભિનિવેશ રહિત આત્મ સ્વરૂપનું શ્રદ્ધાન તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એમ સમ્યક દર્શન છે.
જય હો. આજે સાંજે આવતીકાલે સાંજે આવતી એવું પ્રવચન.